તેના વૃત્તાંક 386 1948 પત્રો પ્રાપ્ત થયેલ છે. અત્ર ઉપાધિ નામે પ્રારબ્ધ ઉદયપણે છે. ઉપાધિને વિશે વિક્ષેપરહિતપણે વર્તવું એ વાત અત્યંત વિકટ છે. જે વર્તે છે તે થોડા કાળને વિશે પરિપક્વ સમાધિરૂપ હોય છે. સમાત્મ પ્રદેશ સ્થિતિએ યથાયોગ્ય શાંતિ. પત્ર 2 લીટીનો જ છે, ધારસીભાઈ ઉપર લખાયેલો છે. મુમુક્ષુઓના કૃપાળુદેવ સાથેના સમાગમ એ પત્ર વ્યવહારથી જ થતા હતા. પ્રત્યક્ષ હોવા છતાં, વિદ્યમાન હોવા છતાં સમાગમનો અવકાશ નહોતો. એટલે પત્ર એ એક જ માધ્યમ હતું. પત્રો પ્રાપ્ત થયેલ છે એટલે વધારે પત્રો મળ્યા છે, અને એના સંદર્ભમાં ઉલ્લેખ છે કે પત્રો પ્રાપ્ત થયેલ છે. જેટલા પ્રત્યુત્તર સૌભાગભાઈને તુરંત લખાય છે એટલા અન્ય મુમુક્ષુઓને લખાતા નથી. એમના તો 4-5, 10-15 પત્રો ભેગા થાય, પછી એનું સાર હોય લખે. અત્ર ઉપાધિ નામે પ્રારબ્ધ ઉદય પણે છે. અત્યારે ઉદયમાં શું છે? ઉપાધિ નામે પ્રારબ્ધ. પ્રારબ્ધ તો બધાને ઉદયમાં છે, અમારે અત્યારે ઉપાધિ નામનું જે પ્રારબ્ધ છે તે ઉદયમાં છે. અનુકૂળતાનું પ્રારબ્ધ ઉદયમાં નથી. અનુકૂળતાનું પ્રારબ્ધ અત્યારે ઉદયમાં નથી, પણ ઉપાધિનું પ્રારબ્ધ ઉદયમાં છે. ઉપાધિને વિશે વિક્ષેપરહિતપણે વર્તવું એ વાત અત્યંત વિકટ છે. ઉપાધિનું પ્રારબ્ધ ઉદયમાં હોય અને વિક્ષેપરહિતપણે વર્તન કરવું એ તો અત્યંત વિકટ છે. જ્યારે ઉપાધિનો ઉદય હોય ત્યારે એની અંદર કંઈ ને કંઈ પ્રકારનો ચિત્તનો વિક્ષેપ થાય, અને વિક્ષેપ થયા વિના રહે ને, અને જેટલા પ્રમાણમાં વિક્ષેપ થાય તેટલા પ્રમાણની અંદર ઉપયોગ બહિર્મુખ થાય, એ ઉપાધિ તરફ ખેંચાય, અને ખેંચાવવો જ જોઈએ ત્યારે ચાલે એ પ્રકારનો. એટલે ઉપાધિને વિશે વિક્ષેપરહિતપણે વર્તવું એ વાત અત્યંત વિકટ છે, બહુ વિકટ છે. આવું ક્યારેક કંઈક બને, બાકી તો જીવ એની અંદર વિક્ષેપ પામે. જે વર્તે છે તે થોડા કાળને વિશે પરિપક્વ સમાધિરૂપ હોય છે, છતાંય આવા ઉપાધિના સમયની અંદર વિક્ષેપરહિતપણે વર્તવું વિકટ હોવા છતાં જે કંઈ વર્તાય છે ત્યારે જે થોડા કાળને વિશે, બહુ લાંબો સમય એવી સ્થિતિ ટકી શકતી નથી. થોડા કાળને વિશે, થોડા કાળને વિશે જે વર્તે છે તે પરિપક્વ સમાધિરૂપ હોય છે. આ પરિપક્વ સમાધિ છે કે ઉપાધિના પ્રારબ્ધના ઉદય વખતે પણ વિક્ષેપરહિતપણે વર્તવું તે આ સમાધિની વ્યાખ્યા. કશું જ નથી અને શાંત ભાવે રહીએ એ સમાધિ છે, એ એક વાત થઈ. અને ઉપાધિનો પ્રારબ્ધનો ઉદય છે અને તે સમયે વિક્ષેપ જ્યાં અપેક્ષિત છે ત્યાં વિક્ષેપરહિતપણે વર્તવું, એવું જે થોડા કાળ માટે જે બને છે એ પરિપક્વ સમાધિ હોય છે. પરિપક્વ સમાધિ, કોઈ પણ વસ્તુ આપણને એની આવડત હોય અને પરિપક્વતા હોય, પરફેક્શન, માસ્ટરી જ્યારે આપણે કહીએ. માસ્ટરીનો અર્થ એ થયો કે બાકીના પરિબળો ગમે તેટલા વિપરીત હોય તો આ વાત પરિણામ જ આવે, અને માસ્ટરી આપણે કહીએ છીએ વ્યવહારની ભાષામાં. કે ભાઈ માસ્ટરી છે એટલે શું, કે બીજાને તો બધું અનુકૂળ હોય તો પછી પોતે આ કરે એની માસ્ટરી નથી, પણ એને બીજા સંજોગો બધા અનુકૂળ હોય, બધું આમ હોય, આ આમ હોય, આ આમ હોય તો હું આમ કરું અને તો બને આમ થાય, તો એ તો પરાધીન, એ સાહજિક અવસ્થા નહીં થઈ. અહીંયા કૃપાળુદેવે પરિપક્વ સમાધિની વ્યાખ્યા આપી કે વિક્ષેપરહિતપણે વર્તવું અત્યંત વિકટ છે અને તે સમયે પણ થોડા કાળને વિશે જે વર્તે છે, આવી ઉપાધિનો ઉદય હોય પ્રારબ્ધનો અને એ સમયે વિક્ષેપ થાય નહીં, અને જે સમાધિ રહે એ સમાધિ કેવી કહેવાય? પરિપક્વ. પરિપક્વ રૂપ સમાધિ રૂપ હોય છે, પરિપક્વતા આવી સાધનાની પરિપક્વતા આવવી જોઈએ. મુમુક્ષુને સાધનાની, સાધકને સાધનાની પરિપક્વતા. પરિસ્થિતિ નિરપેક્ષ, સંયોગ નિરપેક્ષ. આપણે તો સંયોગ સાપેક્ષ બધી વાત હોય છે આપણી. સાધના, ભક્તિ, સ્વાધ્યાય, કોઈ પણ પ્રકારની પરમાર્થ માર્ગની આરાધના એ આપણી સંજોગોને સાપેક્ષ હોય છે, કે સંજોગ અનુકૂળ હશે તો થશે, તો નહીં થાય. અનેક પ્રકારની પરિસ્થિતિની સંયોગો એ અનેક પ્રકારના, એનું સ્વરૂપ વિવિધ છે. એ તો પણ પેલા સાચા સાધકને તો એ પછી ગમે તે હોય, ગમે તે હોય તો પણ એમાં કંઈ વિક્ષેપ પડવાનું કોઈ કારણ જ નથી. મેરુ તો ડગે રે જેના મન ના ડગે રે વાઈ, ભલે ભાંગી પડે બ્રહ્માંડ રે. આખું બ્રહ્માંડ, આખું બ્રહ્માંડ અને પોતાનું મન, જેવો આ પરિસ્થિતિ નિરપેક્ષની વાત થાય છે. આપ તૂટી પડે કઈ વાંધો નહીં, પાતાળ ખસી જાય કઈ વાંધો નહીં, એ સ્વની અંદર સ્થિત છે, સ્વયંમાં સ્થિત છે, પોતાના સ્વરૂપમાં પોતાના સ્વભાવના સ્થિત છે. અને આ જે સમાધિ છે તે સમાધિનું સ્વરૂપ પરિપક્વ છે. ત્યાં સુધી સમાધિ સાપેક્ષ છે, પરિપક્વ નથી. પરિપક્વતાને એ કહે છે કે કોઈ પણ બાહ્ય કારણ, કોઈ પણ પ્રકારનું બાહ્ય કારણ, બાહ્ય સંજોગ એને વિક્ષેપ કરી શકે નહીં. બધું જ અનુકૂળ હોય અને મને શાંતિ રહે, કોઈ અવાજ નથી કરતો, ક્યાંય કાંઈ છે નહીં અને હું એકલો બેઠો છું, ખાઈ પીને બેઠો છું, ગરમી નથી અથવા હોય તો એસી ચાલુ કરીને બેઠો છું, આવું બધું છે ને પછી મને શાંતિ રહે છે. બહુ સરસ મજાની પ્રાર્થના. તારી પ્રાર્થના સંયોગોને આધારિત હતી. પરિપક્વ સમાધિનો એક આખો આ સાધનાની પુષ્ટતા, સાધનાની પરિપક્વતા અભ્યાસથી થાય છે. જેમ જેમ પોતાના ઉપયોગની ધારા સ્વમાં સ્થિર થાય, અને જ્યારે ઉપયોગની ધારા સ્વમાં સ્થિર થાય અને ઉપયોગ જ્યારે ચલિત ન થાય ત્યારે બહાર ગમે તે બને, ઉપયોગ જ્યારે અસ્થિર ન થાય ત્યારે સંયોગોમાં ગમે તે ફેરફાર થાય, તો સમાધિની અંદર કોઈ ફેરફાર થતો નથી. અને સમાધિના અવસ્થામાં સુખની અનુભૂતિ થાય છે, એમાં કોઈ બીજો પ્રકારનો એને સુખ સિવાય બીજો વિક્ષેપ થતો નથી, એટલે બીજા ભાવો આવતા નથી. સમાત્મ પ્રદેશ સ્થિતિએ યથા યોગ્ય, શબ્દ તો એવા અદ્ભુત આવે છે. સમાત્મ પ્રદેશ સ્થિતિ, આત્માના અત્યારે બધા જ પ્રદેશો સમ છે, ક્યાંય એક પણ પ્રદેશમાં વિષમતા નથી. વિપરીત પ્રારબ્ધનો ઉદય હોવા છતાં, જો પ્રારબ્ધનું બહારના ઉપર જો હમણાં વિચાર કરવા બેસીએ તો સ્થિરતા કે શાંતિ રહી શકે એવી નથી, જો એનું મૂલ્યાંકન કરવા બેસીએ તો. પણ એનાથી નિરપેક્ષ રૂપની અંદર જ્યારે વાત થાય છે ત્યારે ઓહો અમે અમારા સ્વરૂપમાં છીએ અને અમારા આ આત્માની સ્થિતિ સર્વ પ્રદેશે શાંતિ, સમાત્મ પ્રદેશ સ્થિતિએ યથા યોગ્ય શાંતિ. આત્માના પ્રદેશે પ્રદેશે સ્થિરતા, આત્માના પ્રદેશે પ્રદેશે આ સ્વભાવનું જે ઉપયોગની એકાગ્રતા એકતાનપણું એ છે. આવી સમાધિની સ્થિતિનું કૃપાળુદેવ વર્ણન કરે છે. અંતરંગની સ્થિતિ સત્પુરુષોની જેમ જેમ જાણતા જઈએ તેમ તેમ સાધના આપણે કેમ કરવી એ આપણને ખ્યાલ આવે. આપણે જે સાધના કરીએ છીએ એ આપણે અભ્યાસ કરીએ છીએ. આ યુગ યુગનો અભ્યાસી છે, જન્મ જન્મનો અભ્યાસી છે. એમની આ પરિપક્વતા છે એ અનંતકાળના અભ્યાસના કારણે પ્રાપ્ત થયેલી એ પરિસ્થિતિ છે. આવા પુરુષોનો જ્યારે ઓળખાણ જીવને થાય ત્યારે એને કોઈ વ્યક્તિની ઓળખાણ, કોઈ દેહની ઓળખાણ, કોઈ નામની ઓળખાણ, કોઈ રૂપની ઓળખાણ નથી થતી, સ્વરૂપની ઓળખાણ થાય છે. એનું દેહાતીત સ્વરૂપ જુઓ. એ દેહાતીત સ્વરૂપની ઓળખાણ થાય અને આ એ દેહાતીત પણું છે, એ જ પરમાત્મા પણો છે. એનું દેહની બાબતમાં નહીં લક્ષ્ય રાખશો. આ દેહાતીત પણું જે પ્રાપ્ત થાય એ જ આપણી પોતાને પણ પોતાનો આત્માનો અનુભવ થાય, એ દેહાતીત પણું પ્રાપ્ત થાય તો જ થાય.
ભાસ્યુનિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતના રૂપ અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ.
સદગુરુનો બોધ થયો છે અને સદગુરુના બોધના કારણે સ્વરૂપની જે અનુભૂતિ થાય છે એ અનુભૂતિ કેવા પ્રકારની થાય છે, કેવી થાય છે? બહુ વ્યક્ત રૂપની અંદર આ શિષ્ય કહે છે કે મારું નિજ સ્વરૂપ મને ભાસ્યું, કોઈ કલ્પના નથી. એહી નહીં હૈ કલ્પના, એહી નહીં વિભંગ, કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. અભંગ વસ્તુ આ પાંચમા આરાની અંદર પણ દેખી શકાય છે. આ કોઈ કલ્પનાનો વિષય નથી, જલ્પનાનો વિષય નથી. સદગુરુના બોધથી જ્યારે શિષ્યને, સાધકને, જિજ્ઞાસુને પોતાના સ્વરૂપનો બોધ થાય છે એ વ્યક્ત કરે છે કે ભાસ્યુ નિજ સ્વરૂપતે. ભાસ્યુ એટલે અનુભવયુક્ત પ્રતીતિ થવી, તે એને ભાસ્યમાન થવું કહેવાય. આવું ભાસ્યુ નિજ સ્વરૂપ, મને મારું સ્વરૂપ ભાસ્યુ પ્રભુ કબૂલાત આપે છે. આપના બોધથી મને મારું સ્વરૂપ ભાસ્યુ, કેમકે તે તો ગુરુએ આપ્યો, સદગુરુએ આત્મા આપ્યો, તો શું આપ્યો, તને શું મળ્યું? તો કે મને મારું સ્વરૂપ ભાસ્યું. શુદ્ધ ચેતના રૂપ, શુદ્ધ ચેતના. હવે એની અંદર કોઈ પણ પ્રકારની ભેળસેળ નથી. ચેતનાનું સ્વરૂપ શુદ્ધ છે, વિષય કસાયની મલિનતાથી રહિત છે, નિર્મળ છે. મળ આ છે, વિષય કસાયના મળ છે, સંકલ્પ વિકલ્પના મળ છે, એનાથી રહિત આ મારું ચેતન. કેવળ જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન સ્વરૂપ, કેવળ જ્ઞાન સ્વરૂપ, આવું આત્માનું સ્વરૂપ નિર્મળ શુદ્ધ ચેતનારૂપ અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ. ઓહો, આ મારું સ્વરૂપ છે. એને શરીરથી પર છે, કેટલું બધું પર છે, અજર છે, અરે આ તો જન્મે જ નથી, અમર છે, આનું મૃત્યુ સંભવિત નથી, અવિનાશી, આનો કોઈ રીતે પણ વિનાશ થઈ શકે નહીં. દેહાતીત સ્વરૂપ, આ તો દેહથી પર છે. તો દેહમાં રહીને દેહ દ્વારા દેહાતીત સ્વરૂપની અનુભૂતિ થાય, આ નિજ સ્વરૂપની પ્રાપ્તિ છે. તો દેહાતીત કંઈક છે એટલું તો નક્કી ને, તો જ મળે ને. આજ સુધી આ જીવને દેહ સિવાય હું છું, દેહ સિવાય હું છું, મારું અસ્તિત્વ છે એવું ભાનમાં આવ્યું નથી, સાંભળવામાં આવ્યું છે, વાંચવામાં આવ્યું છે, અન્યને ઉપદેશ દેવામાં પણ આવ્યું છે, પણ સ્વયં ભાનમાં આવ્યો, પોતાની પ્રતીતિમાં હું શરીરથી પર કોઈ વસ્તુ છું. અને એ શરીર કરતા અનંત અનેક ગણું મહત્વપૂર્ણ, અનેક ગણું શક્તિમાન, અનેક ગણું સામર્થ્યવાન આવું કોઈ જબરજસ્ત તત્વ તે હું છું. એટલે કે જે અજર છે, અમર છે, અવિનાશી છે. ઓહો, અત્યાર સુધી તો મહિમા કોનો હતો? શરીરનો. જ્યારે જ્યારે પોતાને પોતા વિશેનો મહિમા હતો ત્યારે એ મહિમા શેના વિશે હતો? શરીરનો. ઓહો, મારું શરીર કેવું, એનું રૂપ કેવું, એ નામ કેવા, એના પદ કેવા, એની પ્રતિષ્ઠા કેવી, એની શક્તિઓ કેવી, હાથની, પગની, યાદશક્તિ, સ્મરણ શક્તિ, કંઠ શક્તિ, વાચા શક્તિ, આ બધી જુદી જુદી શરીરની શક્તિ, આનો મહિમા. આ શક્તિની અંદર કોઈ ચડ ઉતરતું પડવું હોય તો એમાં એમ થાય કે હું જરાક બીજા કરતા વિશેષ છું, પણ બધી શક્તિનું કેન્દ્ર શું? શરીર. એનો મહિમા આટલો વર્તાતો હતો. અરે આ દેહાતીત હું છું, આ આ જે કંઈ કહ્યું શરીર સંપૂર્ણપણે જગતની અંદર જેને કહીએ બેસ્ટમાં બેસ્ટ રૂપાળો એના કરતાં તું રૂપાળો હો, બેસ્ટમાં બેસ્ટ જે પહેલવાન હો એના કરતાં તું પહેલવાન હો, તો એ શરીર આધારિત છે. અહીંયા વાત થાય છે સ્વરૂપ આધારિત. અને જ્યારે આવું અનુભૂતિ થાય છે કે દેહાતીત સ્વરૂપ, અદ્ભુત અનુભૂતિ છે. શરીરથી કોઈ જુદું અસ્તિત્વ પોતાને માનવું અને એની પ્રતીતિ થવી કે હું એ છું અને ત્યારે શરીર નથી, એ નકાર આવે અને અસ્તિત્વનો ભણકાર આવે. કેમ કે અરૂપી અને અમૂર્ત છે એટલે એનો ભણકાર આવે. એના ભણકારની સાથે એ થાય કે વિનાશી છે તે હું નથી, જન્મે છે તે હું નથી, જેનું મરણ થાય છે તે હું નથી. બોધનું આ સ્વરૂપની જે બોધની જ્યારે પ્રાપ્તિ થાય છે અને બોધની જ્યારે પરિણતિ થાય છે, પ્રતીતિ થાય છે, શબ્દો મટી જાય છે, એક અદ્ભુત તત્વ અવાચ્ય છે જે કહી શકાતું નથી, એવા અવાચ્ય તત્વ પ્રતીતિમાં આવે છે. આવું જે થાય છે એ કહે છે કે ઓહો, અમારા આત્મ પ્રદેશે પ્રદેશે શાંતિ છે. ત્યારે શરીરમાં પીડા હોય પણ ખરી, શરીરમાં વેદના હોય પણ ખરી, પણ વાત સમાધિની અને શાંતિની કઈ અપેક્ષાએ કરી છે? આત્મ પ્રદેશની અપેક્ષાએ કરી છે. આવા આત્માના પ્રદેશે પ્રદેશે જ્યારે પોતાના નિજ ગુણની શાંતિ વર્તે, આ પરિપક્વ સમાધિ છે. સાધકે આવી સમાધિનો અનુભવ કરવો જોઈએ. આપણી હજી સાધના શરીરથી મર્યાદિત છે, શરીરના સીમાડામાં છે, શરીર આધારિત છે. હજી એનાથી પર થવાનું એ કઠિન પડે છે, વિકટ પડે છે. દ્રષ્ટિ બંધાશે, સત્પુરુષના વચનથી દ્રષ્ટિ બંધાશે અને પ્રયોગ આજ કરવો જોઈએ. દેહાતીત સ્વરૂપ મારું છે તો સાધનાનું સ્વરૂપ દેહાતીત હોય, દેહ આધારિત હોય. જો મારું સ્વરૂપ દેહાતીત છે તો સાધનાનું સ્વરૂપ શું? સાધનાનું સ્વરૂપ પણ દેહાતીત જ છે. પત્રાંક 387, મુંબઈ, શ્રાવણ સુદ 1948. જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી. ત્યાં સુધી યથા યોગ્ય સમાધિ નથી. તે જાણવા માટે ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષુતા અને જ્ઞાનીનું ઓળખાણ એ છે. જ્ઞાનીને જે યથા યોગ્યપણે ઓળખે છે તે જ્ઞાની થાય છે, ક્રમે કરીને જ્ઞાની થાય છે. કેટલી અદ્ભુત વાત, એક દોઢ લીટી છે. પહેલો તો નિશ્ચય આપી દીધો કે ભાઈ તું ગમે તે વાત કર, મારે ભગવાન થવું છે, મારે મોક્ષે જવું છે, મારા જન્મ મરણથી છૂટવું છે, મારે એવા ભાવના ફેરા જોતા નથી, હવે હું થાક્યો છું સંસારથી, બધી વાત સાચી. પણ સમજી લે એને માટે એક વાત કે જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી. હો વાતની એક વાત, તારે તારી બાકીની બધી ભાષા સમજાણી, હે પ્રભુ હવે અમને છોડાવો આ ત્રાસમાંથી. મહિનો છે, રોજ ને રોજ કંઈક ને કંઈક આડા અવડા વિચારો કર્યા જ કરે છે. જે મુશ્કેલી આવે એને સંસાર કહીને છોડાવો બસ. ક્યારેય અનુકૂળતાથી છોડાવો એવું પાછો જાણે અજાણીને પણ વિચારતો નથી. જીવ કેટલો બધો ભ્રાંતિમાં પડી જાય છે. એટલે જ્ઞાની કહે છે કે તારો મોક્ષ, તારો પરમાર્થ, તારું આ છૂટવું, તારા ભવનો નાશ, એ બધા માટે થઈને પેલા એક સમજી લેજે કે તું કોણ છું એ પેલા જાણજે, કોને છૂટવું છે પેલા એ નક્કી કર. જ્યારે સંસારથી મને છોડાવો એમ કેનાર જીવ પણ હું પણ આમાં મને માં પોતાના નામ અને દેહ સ્વરૂપને યથાવત રાખે છે. ખ્યાલ આવે છે? પ્રભુ મને શાંતિ સમાધિ ને સુખ જોઈએ છે, ત્યારે એને કે મને એટલે કોને, તો એને પોતાને પોતાની જે વર્તમાન પર્યાય છે નામ રૂપ દેહ રૂપ આ બધી યથાવત રહે અને એને સુખ જોઈએ છે. જોઈએ છે દેહને સુખ, મોક્ષનું સુખ જોઈએ છે જ્યાં દેહ નથી. વિચિત્રતા ખ્યાલ આવે છે, વિસંગતતા ખ્યાલ આવે છે. જ્ઞાની આનો અદભુત આપણને આ બધી ચર્ચા કરવાને બદલે સીધું કીધું કે ભાઈ બધી વાત તારી સાચી, તારે મોક્ષ જોઈએ છે, સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે, સમાધિ જોઈએ છે, આ બધું માન્ય છે. પણ એક વાત યાદ રાખજે, સ્વ સ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી. કોને જોઈએ છે એ નક્કી કર પહેલા. આ બધું જોઈએ છે એ કોને જોઈએ છે, છો કોણ તું કે જેને જોઈએ છે આ બધું, પછી એની સંગતિ બરોબર થશે, નહીં તો અનુસંધાન નહીં થાય. હું કોણ છું, પરમાર્થ માર્ગની યાત્રાનું પહેલું કદમ, વિચારણાનો પહેલો પ્રશ્ન, હુ એમ આઈ, હું કોણ છું. આ કોને જોઈએ છીએ, કોની મુક્તિ, કોનું સુખ, કોની સમાધિ, કોને શાંતિ જોઈએ છે, કોને આવાગમન ટાળવું છે, કોણ ગતિ આ ગતિથી મૂંઝાય છે, આ મૂંઝન કોને છે. સ્વસ્વરૂપ જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી. કેટલી મુદ્દાની વાત કરી, ઘણીવાર આપણે આ મુદ્દા વિના સાધનામાં કેટલા જેને કહીને કે ભાગ દોડ કરતા હોઈએ, દિશાનું ભાન નથી, કોના માટે કરવું છે ખબર નથી, અને બસ આ કરીએ તે કરીએ આ કરીએ ધાંધલ ધમાલ, કશું જ પરિણામ આવતું નથી. કારણ કે એને હજુ સ્વસ્વરૂપ એના વિશેનો ખ્યાલ નથી. પ્રયત્નો કોના માટે થાય છે, વોટ ઇઝ સબ્જેક્ટ, એનું સબ્જેક્ટ કોણ છે. કરતા વિનાનું વાક્ય છે તો ક્રિયા ઘણી છે, પછી તો સર્વનામ થાય, નામ ન આવે, હવનું કલ્યાણ થાય, હવનું જે થવું હોય થાય, એ પ્રારબ્ધમાં આવે. પછી જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી, જો તરત જ જવાબ, ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ નથી. સાહેબ શું કામ અમારે જાણવું, સ્વસ્વરૂપ સ્વરૂપ જાણ્યા વિના અમે સાધના કરીએ તો શું વાંધો છે, કેરા કરીએ. સુખના જેમ પ્રયત્ન કરીએ છીએ સંસારી પદાર્થોને મેળવવાના, એમ આ કેરા કરીએ કે આપણે સામાયિક કરશું, આટલા પરિક્રમણા કરશું, આટલા વ્રત કરશું, આટલા તપ કરીશું કરશું, તો કે ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ નથી. તો ક્યારેક અપેક્ષાએ સંજોગોના કારણે શાંતિ મેળવીશ, તને એમ થશે કે વાહ આ કોલાહલમાંથી અહીંયા આવ્યા, એમ તો ઘરે ઘણી વાર થયા આ જ શાંતિ થઈ, બહાર કંટાળીને આવ્યા હોય, પછી ઘરે બેસીને આરામ ખુરશી ઉપર અને ચાનો કપ હાથમાં હોય તો હા હવે નિરાશ થઈ, બહુ દિવસ બહાર ગયા હોય અને થાકી ગયા હોય, ઘરે આવીએ તો શાંતિ થાય. પણ શાંતિ સમાધિ છે, યથાયોગ્ય સમાધિ છે, યથાયોગ્ય શાંતિ છે. એટલા માટે નથી કે ચાર કલાક સુધી જો અહીંયા બેસાડી રાખે તો કે કંટાળી ગયા, કોઈ આવતું નથી, કોઈનો ફોન નથી, આ બધા ક્યાં મરી ગયા છે, આ ઘરમાં કોઈ છે કે નહીં, કોઈ જવાબ દો, આ પતી ગયું. પણ આ તને શાંતિ હતી ને, તું તો કહેતો તો મને શાંતિ થઈ, તો એ શાંતિ તો મને 15 મિનિટ હોય બસ, છો પછી તો પાછી વળી કંઈક ધમાલ જોઈએ, ધમાલ વિના કંઈ શાંતિની મજા આવતી નથી. યથાયોગ્ય શાંતિ અને સમાધિ, જ્ઞાની કહે છે ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ નથી. યથાયોગ્ય સમાધિ, એકવાર એ સમાધિનું સુખ પ્રાપ્ત થાય તો એ અનંત છે, અક્ષય છે, અવ્યાબાધ છે, એનો અંત ના આવે, એ ખૂટે નહીં, અને એમાં કોઈ પણ પ્રકારની બાધા અડચણ અંતરાય ઊભા ન થાય, એ સુખનો જરો અવિરતપણે રહે, એને યથાયોગ્ય સમાધિનું સુખ જ્ઞાની કહે છે. કે જે સુખની અનુભૂતિ પછી દુઃખની છાયા આવે નહીં, પશ્ચાત દુઃખ તે સુખ નહીં. જો એ સુખની પાછળ દુઃખની છાયા હોય, એ શાંતિની પાછળ અશાંતિની છાયા પડછાયા હોય તો એ યથાયોગ્ય નથી. તો અહીંયા કહે છે કે ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ નથી. તો જીવને સ્વસ્વરૂપ જાણવું છે શા માટે? તો યથાયોગ્ય સમાધિ થવા માટે. તો પરમાર્થ માર્ગની મારી બધી જ આરાધના, સાધના અને ઉપાસના શા માટે? તો કે મારે સમાધિ સુખ જોઈએ છે. સંસાર સુખ અને સમાધિ સુખ, સુખ બે પ્રકારનું છે, નક્કી કરી લે. બે સુખ છે, એક સંસાર સુખ છે અને બીજું સમાધિ સુખ છે. સંસાર સુખ છે એ દુઃખ સાથે મિશ્રિત છે, એ ચડ ઉતર્યું છે, એ આવે ને જાય, એ વધે ને ઘટે, એમાં હાનિ થાય ને વૃદ્ધિ થાય. સંસાર સુખમાં સમાધિનું સુખ છે એ સ્થિર છે, શાંત છે, અનંત છે, અક્ષય છે, અવ્યાબાજ છે, પરમ શાંતિ સ્વરૂપ છે. એમાં કોઈ ચડ ઉતર નથી, એમાં કોઈ ભરતી ઓટ નથી, એમાં કોઈ હાનિ વૃદ્ધિ નથી, એ ચિરકાળ છે. એ સ્વરૂપ સાથે જોડાયેલું છે, પેલું સંયોગ સાથે જોડાયેલું છે. સંયોગોમાં પલટો આવે, સંસાર સુખ બદલાઈ જાય, સુખનું સ્વરૂપ બદલાઈ જાય. સંસારના સુખમાં સંયોગોમાં પલટો આવે તો સંસારનું સુખ બદલાઈ જાય. ધંધામાં ખોટ આવે, સ્વજનોનો વિયોગ થાય, શરીરમાં રોગ આવે તો સંસારનું સુખ બદલાતા વાર નહીં. સ્વરૂપનું સુખ, સમાધિનું સુખ એ હર કાળે હર પરિસ્થિતિમાં યથાવત રહે, ચિરકાળ રહે. આવું સુખ જોઈએ છે જીવને. તો આ સમાધિ સુખ જોઈએ છે સાહેબ, અમારે સંસારનું સુખ જોઈતું નથી. અને જેને સમાધિનું સુખ જોઈએ એને સ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી. સંસારનું સુખને જ્ઞાનીઓએ સુખ શબ્દ કાઢી નાખ્યો અને કહ્યું કે સંસાર એકાંતે દુઃખે કરીને બળતો છે. સંસાર એટલે દુઃખનો સમૂહ છે. ગમે એટલા સંસારના સુખના આપણે એના સ્વરૂપ બદલાવીએ, ગતિ બદલાવીએ, યોનિ બદલાવીએ, જન્મ બદલાવીએ, દેહ બદલાવીએ, અને અનંત કાળ થયા કેટલું બધું બદલ કર્યું, એક જગ્યાએ ઠરીને ઠામ થયા નહીં. કોઈ અવસ્થા સંસારની, પરિભ્રમણની કોઈ ગતિ, શરીરની કોઈ પર્યાય આપણને સુખનું કારણ થયું નહીં. જ્યાં જ્યાં ગયા ત્યાં સમજ્યા કે થાયકા આવે આનાથી. તો જે શરીર મળ્યું, જે ગતિ મળી, જે સગા સંબંધે મળ્યા, જે સંયોગો મળ્યા, જે સંબંધો મળ્યા, અનંત કાળથી અનાદિના પરિભ્રમણ આ જીવે કર્યા, અનંત જન્મ મરણ કર્યા, અનંત પ્રકારના દેહ વિશેષ ધારણ કર્યા, આ બધા ભવના ભ્રમણમાંથી પરિણામ શું? તો કે થાયકા. કા પણ તને કાંઈ ગમતું નથી? આવડા મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ગયો અને માલ લાખો રૂપિયા જુદી જુદી ટાઈપની કેટલી આઈટમ આપી તોય તને કાંઈ ગમતું નથી? નથી ગમતું. કેટલી વિવિધતા આપી પ્રભુએ, કીધું તને ક્યાં જા, નરકમાં મોકલો, ત્યાં ન ભાઈ નિગોદમાં મોકલો, અરે સ્વર્ગમાં મોકલો, તને જેવા જેવા શરણમાં બધા આપી દીધા અને બધી જગ્યાએ મોકલી દીધો. આ જીવ કે છે ના, મને ક્યાંય જંપ નથી, શાંતિ નથી, પરિભ્રમણ છે આ તો, આ નથી જોઈતું. સંસારના સુખને જ્ઞાનીઓએ દુઃખ કહ્યું છે. આપણે ભ્રમણાને કારણે સુખ કહીએ છીએ કારણ કે આપણને ટેમ્પરરી અંદર જે સુખ મળે છે ને એમાં આપણી દ્રષ્ટિ છે, પરિણામમાં દ્રષ્ટિ નથી. પેલો જે સંસાર સુખનું વર્ણન કરવા માટે જ્ઞાની દ્રષ્ટાંત આપે છે કે ઝાડ ઉપર લટકી રહ્યો છે, ઝાડને ઉંદરો કાપે છે, નીચે કૂવામાં મગરમચ્છ ડાચું ફડીને બેઠો છે અને આ બાજુ ઓલો તલવાર લઈને મારવા તૈયાર છે. અહીંયા ફણીધર છે, પગ મૂકેજો તો નીચે નાગ એને દંશ દે એમ છે. તો પણ ઓલા મધપુડામાંથી પડતું મધનું ટીપું જે છે એ ઓલાને કહે છે ઉભો રહેજો, જરાક પડે તો થોડુંક ચાખી લો. મધુબિંદુની આશાની અંદર રહેલો આ જીવ અનંત જન્મ મરણની અંદર હજી એને મધપુડાના મધનું બિંદુની આશા હજુ ગઈ નથી. આવું એનું સંસાર સુખ છે, જ્ઞાનીઓએ એને દુઃખ કીધું. એટલે કૃપાળુ દેવે તો આત્મસિદ્ધિની શરૂઆત કીધી કે જેને આ જોઈએ છે ને. ચાલ,
જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમો શ્રી સદગુરુ ભગવન.
આ સ્વરૂપ સમજાયું નથી ત્યાં સુધી પ્રાપ્તિ શેની થઈ છે? અનંત દુઃખની, જેનો અંત ન આવે. અમે તને અનંત સુખની પ્રાપ્તિનો માર્ગ બતાવીએ છીએ જેનો અંત નહીં આવે. ધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાન મહી, પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વરતે જયતે, પ્રણમો પદ તે વરતે જયતે. એ પદની પ્રાપ્તિ કરવી છે. અનંત સુખનું જે ધામ છે, પરમ શાંતિનું જે ધામ છે, અને આવા મહાન યોગીઓ એ પણ દિવસ ને રાત જેનું ચિંતન કરે છે એના ધ્યાનમાં છે, લય લીન થઈ ગયા છે એ પદની પ્રાપ્તિ માટે. અનંત સુધામય છે એની પ્રાપ્તિ થયા પછી એટલી બધી તૃપ્તિ થાય છે જીવનમાં, કોઈ પછી પરિતૃપ્તતા પરિકામતા પણ પૂર્ણ કામ પણ પ્રાપ્ત થાય છે, કોઈ ઈચ્છા રહેતી નથી, કૃતકૃત્યતા થઈ જાય છે. આવા અનંત સુખની અમે તમને કહીએ છીએ, વાત કહીએ છીએ. અનંત દુઃખનો નાશ, અનંત સુખની પ્રાપ્તિ એ સમાધિનું સ્વરૂપ છે. એ યથાયોગ્ય સમાધિ છે. અને આવી યથાયોગ્ય સમાધિ જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી. જાણીએ સાહેબ, ઘણું જાણ્યું છે, એક વધારે સ્વરૂપ જાણશો. બીજું શું તમે કહો છો તો એ કરીએ. કેવી રીતે જાણો? જો તત્વજ્ઞાનની વાત અને શ્રીમદ રાજચંદ્રજીના પત્રો અને તત્વજ્ઞાનના ગ્રંથો બેનું કોઈ ક્યારેક તુલના કરજો. અહીંયા વાત મૂકી હશે, પાછો ઉપાય ગોતવા જવો પડે. અહીંયા તો જે કહ્યું કે સાહેબ સ્વરૂપ જાણવા સિવાય છૂટકો નથી, ને પાછું તરત બીજા વાક્યમાં એ સ્વરૂપ કેમ જાણવું, એનો ઉકેલ, એનો ઉપાય, એનું સૂચન, એનું માર્ગદર્શન, એનું પથ પ્રદર્શન. એવરીવેર પોઝર એ ક્વેશ્ચન પોઝ કરે છે અને સામે તરત જ એનું સોલ્યુશન આપે છે. આ શૈલી આવા અધ્યાત્મ માર્ગના એટલા એટલા પ્રશ્નો છે, એટલા એટલા રહસ્ય છે, એટલા એટલા મર્મ છે, એટલા એટલા ભેદ છે. એ બધા ભેદ આવે અને ભેદની સાથે જ તરત જ એની સાથે એનો ઉકેલ આવે. સોલ્યુશન ઓરિએન્ટેડ, રિઝલ્ટ ઓરિએન્ટેડ ફિલોસોફી, વે ઓફ પ્રેઝન્ટેશન, આ પત્ર શૈલી. કોઈને મૂંઝવવા નહીં, કોઈને ગૂંચવવા નહીં. જો તમને ઈચ્છા થાય તો આર્યો મારો, પાછું એના માટે રાહ નહીં જવાની, એને ગોતવા નહીં જવાનો. એ જ પત્રમાં, એ જ પેરેગ્રાફમાં જે વાત મૂકી હશે એ વાતનું સમાધાન આપ્યું હશે. આ જ્ઞાનીની કૃપા તો જુઓ, અનંતી કૃપા, બેહદ કરુણા જ્ઞાનીની છે, જેનો કોઈ પાર નથી. આ જીવ સમજે તો એને જ લાગે કે આવો કોઈ ઉપકાર કરનાર મારા ઉપર કોણ મને મળે. આ ભવસાગરને પાર કોણ કરાવે? ભવસાગરની કથની તો ઘણા કહીએ, આવી છે ને તેવી છે. અરે ભાઈ, એવી છે કીધું, જરાક તને સમજાયું, નિર્દેશ આપ્યો અને એમાંથી આમ બહાર નીકળી જાય. બહુ સરળતા છે એટલે આપણા મગજમાં બેસતું, કારણ કે કેવી રીતે ટેવાયેલા છીએ આપણે, માથાકૂટથી ટેવાયેલા છે. માથા ફોડીએ, લોહી નીકળે, ઢીમણા થાય અને કાંઈ ન મળે, જમાવટો કેવું પડે. અરે મૂર્ખા, શું કેવું પડે? જ્યાં તને કોઈ ઉકેલ નથી, કોઈ માર્ગ નથી, તારો કોઈ હાથ ચાલતો નથી, તને કોઈ પથ પ્રદર્શન નથી, અહીંયા તો ડગલે ને પગલે સદગુરુ આપણો આમ ઊભા જ છે. એક ડગલું આગળ આવ, લે પગ જરા ઊંચો કર, પકડી લઈ તને, ભવકૂપમાંથી બહાર કાઢી લઈએ. એક એક પત્ર પત્રની અંદર સદગુરુ ઊભો છે, જીવતો જાગતો સદગુરુ છે. આ પ્રત્યક્ષ પુરુષ છે, જાગતો પુરુષ છે, એની વાણી જાગતી છે. એટલે દરેક સમયે કહે છે કે લો આ વાત છે, આવો. તે જાણવા માટે, સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી તે જાણવા માટે, ઓહો, આવું જે મહત્વની વાત છે તે જાણવા માટે ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષુતા અને જ્ઞાનીનું ઓળખાણ એ છે. બે વાત કીધી, થોડી મુશ્કેલ પડે એવી છે. ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષુતા અને જ્ઞાનીનું ઓળખાણ બહુ મહત્વની વાત છે. ને તો એ માટે ઉત્પન્ન થવા બધું જોડી દઈએ છે એમને પત્ર વાંચે, એટલે તે જાણવા માટે ઉત્પન્ન થવા, યોગ્ય મુમુક્ષુતા અને જ્ઞાનીનું ઓળખાણ. તે માટે, માટેથી વાત પૂરી થાય છે, નવું શરૂ થાય છે. ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષુતા ઉત્પન્ન થવા યોગ્ય છે. ઉત્પન્ન થશે, હજી સુધી થઈ નથી. આ મુમુક્ષુતા ઉત્પન્ન થઈ નથી એટલે જ્ઞાનીનું ઓળખાણ થયું નથી, સાચી પરમાર્થની દિશા મળી નથી. મુમુક્ષુતા ઉત્પન્ન નથી થઈ અને મુમુક્ષુતા ઉત્પન્ન થઈ શકે છે. ઘણી જગ્યાએ કૃપાળુદેવે લખ્યું છે, એમ લાગે છે કે આ જીવમાં હજી મુમુક્ષુતા ઉત્પન્ન જ થઈ નથી. આમ સચ્ચું માલિશને એમાં કહે છે, આ જીવમાં હજી મુમુક્ષુતા ઉત્પન્ન જ નથી થઈ. ઉત્પન્ન થવા યોગ્યમાં મુમુક્ષુતા ઉત્પન્ન થવી જોઈએ. આ જીવની અંદર ઘણું ઉત્પન્ન થયું છે, પદ થયું છે, પ્રતિષ્ઠા થઈ છે, માન થયું છે, અહંકાર થયો છે, પોતા વિશેનું અનેક પ્રકારના અવગુણો ઉત્પન્ન થયા છે, દેહ આધારિત. મુમુક્ષુતા ઉત્પન્ન થઈ નથી. જ્યારે મુમુક્ષુતા જીવની અંદર ઉત્પન્ન થાય, મુમુક્ષુતા એક અવસ્થા છે, મુમુક્ષુતા એક દશા છે, આંતરિક દશા છે. અને એ દશા જે છે
કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષે અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા તે કહી ત્યાં આત્માર્થ નિવાસ દશાન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ મોક્ષ માર્ગ પામે નહીં મટે નયંતર રોગ.
આ દશા ન આવે ત્યાં સુધી એનામાં યોગ્યતા નથી આવતી. મોક્ષ માર્ગને એ જીવ પામી શકતો નથી. મોક્ષ માર્ગનો અભાવ નથી. મોક્ષ માર્ગ સનાતન છે, શાશ્વત છે, કોઈ પણ કાળને વિશે છે, પણ આ જીવ પામી શકતો નથી.
એમ વિચારી અંતરે શોધ સદગુરુ યોગ કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ.
એને કઈ રોગ બીજો નથી, એક જ રોગ છે, એની મોક્ષની પ્રાપ્તિ કરવી છે, મોમુક્ષુ છે, મોક્ષનો અભિલાષી છે, માત્ર મોક્ષ અભિલાષ. આ માત્ર શબ્દ જેથી સમજાય તે બી આપણું કામ થશે. મોક્ષની અભિલાષા તો મને તમને બધાને છે, પણ માત્ર નથી, ઘણું જોડાયેલું છે. એ બધું છૂટે અને એક આ જ રીએ તેથી આપણે વિચાર કરવો કે હવે આપણે કેટલે પહોંચ્યા. ત્યાં સુધી તો મોક્ષની અભિલાષા તો થઈ ગઈ હવે આપણી, હવે પણ હવે માત્ર શબ્દમાં જવાનો છે. આપણો પુરુષાર્થની દિશા હવે માત્ર ઉપર જવાની છે. એ કર અને એ જ્યારે કરશે તીવ્ર મોક્ષની અભિલાષા જે છે એ સદગુરુની શોધમાં જશે. મુમુક્ષુ વિના જ્ઞાનીને કોણ ઓળખે? જ્ઞાની એ છે, માર્ગ પણ છે મોક્ષનો, ત્રણેય કાળમાં છે.
એક હોય ત્રણે કાળમાં પરમાર્થનો પંથ પ્રેરે તે પરમાર્થની તે વ્યવહાર સમન. આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કોઈ.
માર્ગ નક્કી છે, જ્ઞાનીઓ પણ દરેક કાળે વિદ્યમાન છે, પણ આ કોણ અનુસંધાન કરાવે? મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે છે. ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષુતા, મુમુક્ષુતા ઉત્પન્ન કરો અને મુમુક્ષુતા ઉત્પન્ન કરવો છે એને સમસ્ત સંસાર પ્રત્યે વિરક્તિ ઉદાસીનતા એ ઉત્પન્ન ન થાય. એક પણ સંસારના પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ આસક્તિ ભાવ છે ત્યાં સુધી મુમુક્ષુતા એટલે અંશે આપણી મલિન છે. એટલે અહીંયા કે છે કે ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષુતા અને જ્ઞાનીનું ઓળખાણ શોધે સદગુરુ. આ મુમુક્ષુ છે એ હવે સદગુરુને શોધ કરે છે અને જે સદગુરુને શોધ કરે છે એ સદગુરુને ઓળખી લે છે. પણ જેણે શોધ જ નથી કરી પ્રશ્ન છે આ શું કહેવાય? શોધે સદગુરુ યોગ એ શું હશે? આ શોધે એટલે અંતરથી આવી શોધ કે જે કોઈ આવો માર્ગ બતાવી શકે મોક્ષનો, એવા પુરુષની કોઈ શોધ, એવા કોઈ માર્ગદર્શકની શોધ, એવા કોઈ બોધિદાતાની શોધ એ કરવી છે. પણ કરવી છે એ અંતરદૃષ્ટિની શોધ શરૂ થઈ છે. હવે મુમુક્ષુતા છે જે સંસારનો નાશ કરાવે, જે ભવસાગરને પાર કરાવે. પણ ક્યારે આ ભાવ તીવ્ર થાય એની ભૂમિકા છે. સંસારમાં મન લાગ્યું છે ને, સંસારનો નાશ કરાવે એવો પુરુષ ક્યાં છે? સંસારમાં રાગ છે, ઉદાસીનતા નથી, અને સંસાર મારો સમાપ્ત કરાવે એવો પુરુષ હું શોધું છું. પછી કરે પેલા તું મુમુક્ષુ થા. બહુ સમજવા જેવી મુમુક્ષુતા. કૃપાળુ દેવે તો કેટલા પત્રોની અંદર આ મુમુક્ષુતાની વાત મૂકી છે. મુમુક્ષુ જીવના કેટલા કેટલા લક્ષણો આપ્યા છે. મુમુક્ષુતા ઉત્પન્ન કેમ થાય, મુમુક્ષુતા સ્થિર કેમ થાય, મુમુક્ષુતા દ્રઢ કેમ થાય, મુમુક્ષુતાની વૃદ્ધિ કેમ થાય, અને મુમુક્ષુતા ક્યારે તૂટી જાય, છૂટી જાય, ટકે નહીં, નાશ કેમ થાય, એ પણ આપ્યું છે. મુમુક્ષુતા અને મોક્ષ એને માટે સદગુરુ ને સત્સંગ અને સત્પુરુષ આખા વચનામૃતનું અનુસંધાન છે. મોક્ષની વાત કે છે પણ મુમુક્ષુને કે છે, અને એના માધ્યમની અંદર આ સદગુરુ સત્પુરુષ સત્સંગ સત્શાસ્ત્ર આ બધા એના માધ્યમ મૂક્યા કે મુમુક્ષુતા અને મોક્ષ આ બેનું અનુસંધાન નથી. તો મુમુક્ષુતા ઉત્પન્ન થવા યોગ્ય છે. તું માનવ તરીકે જન્મો છું, મુમુક્ષુ તરીકે નથી જન્મો. ઇટ ઇઝ ટુ બી એક્વાયર્ડ. દરેક માણસ ગ્રેજ્યુએટ થઈને નથી જન્મતો. મેટ્રિક પાસ જન્મો ન હોય જન્મજાતનું મેટ્રિક પાસ સ્વયં ન કહેવાય. હા, પણ મુમુક્ષુતા આત્માનો ધર્મ હોવાને કારણે એની મુમુક્ષતા ઉત્તરોત્તર એ જીવનો ગુણ છે, જીવનો સ્વભાવ છે, એટલે જન્મજાત હોઈ શકે છે. વિરક્તિ, સંસાર પ્રત્યેની વિરક્તિ જન્મજાત હોય, એ આત્માનો સંસ્કાર છે, શરીરનો નહીં. ઉત્પન્ન થવા યોગ્યમાં શરીરની અંદર આપણે ઘણું ઉત્પન્ન થવા યોગ્ય ઉત્પન્ન કરી લીધું છે. શ્રીમંતા ઉત્પન્ન થવા યોગ્ય છે, ગ્રેજ્યુએશન ઉત્પન્ન થવા યોગ્ય છે, પદ પદવી ને પ્રતિષ્ઠા ઉત્પન્ન થવા યોગ્ય છે. પણ શરીર આધારિત, દેહ પર્યાય આધારિત, પણ સ્વભાવ આધારિત જે મુમુક્ષુતા જોઈએ એ હજુ ઉત્પન્ન કરી નથી. ઘણીવાર કૃપાળુ દેવે કહ્યું કે આ કાળની અંદર આ જીવને માર્ગ નથી મળતો. એના કારણની અંદર પાંચ કારણમાં પહેલું કારણ મૂક્યું કે આને પૂર્વનું આરાધન પણ. ક્યારે એણે આ જીવે અનંત સંસારમાં સાંસારિક સુખો માટે ઘણા ઉદ્યમ કર્યા છે, ઘણો ઉદ્યમ કર્યો છે, પ્રચંડ પુરુષાર્થ કર્યો છે, ઘણા તપ તપ્યો છે, જ્ઞાનીઓ બહુ અરે અમને આંખમાં પાણી આવી જાય છે કે આ જીવ અનંતના પરિભ્રમણમાં તે કેટલા કેટલા કષ્ટ સહન કર્યા છે. યમ નિયમ સંયમ આપત્યો પુનિ ત્યાગ વિરાગ અથાગ લયો વનવાસ લ્યો મુખ મૌન લહો દ્રઢયાસન પદ્મ લગાય દિયો. ભાઈ, તે કરવામાં કઈ બાકી રાખી નથી, પણ કઈ હાથમાં જ્ઞાનીનું ઓળખાણ મુમુક્ષુતા આવ્યા વિના થાય નહીં. જે જીવ છૂટવા માટે જ જીવે છે, આ મુમુક્ષુની ટૂંકામાં ટૂંકી વ્યવસ્થા વ્યાખ્યા કૃપાદેવ આપે છે. જે છૂટવા માટે જ જીવે છે તે બંધનમાં આવી શકતો નથી. અને પછી વિશ્વનું સ્વરૂપ આપ્યું છે કે દિનબંધુની વ્યવસ્થા એવી છે કે છૂટવાના કામીને બાંધતો નથી અને બંધાવાના કામીને છોડતો નથી. આ જગત તો તૈયાર બેઠું છે, તારે બંધાવવું હોય તો એ તારે છોડશે, અને તારે છૂટવું હોય તો એની કોઈ તાકાત નથી કે તને બાંધી શકે. આ મુમુક્ષુતા, છૂટવા માટે જ જેને જીવવું છે આ ભૂમિકાએ પહોંચે આ મુમુક્ષુ. અને પછી સદગુરુની શોધ કરે, કોઈ માર્ગ બતાવે, એને માર્ગ બતાવનાર પુરુષ પણ સાક્ષાત્
એ દેહ સ્વરૂપે આવે કે બોધ સ્વરૂપે આવે, હવે એની ચિંતા ને એની ભાંજગણમાં પડશો નહીં. તો બને, બનવા કાળ જે હોય બને, કોઈને આવી રીતે પ્રત્યક્ષનો યોગ મળી જાય ને કોઈને પ્રત્યક્ષનો યોગ હોય તોય ન મળે એની અંદર. એટલે એ એ બધું ગૌણ છે. વાત એ છે કે એને ક્યાંકથી મળે, એને પ્રેરણા પણ થાય દિવ્યતાથી, માર્ગ મળે એવા કોઈ પુરુષનો, એવું અનુસંધાન એનું જાગે કોઈ પરમાર્થિક પુરુષનો, એને માર્ગ મળે. કેમકે એ મુમુક્ષુ છે. કૃપાળુ દેવી એક પત્રમાં લખ્યું છે, રાત્રિ દિવસ જેને પરમાર્થનું ચિંતન છે ને સાચી મુમુક્ષુતા આવી છે, એને સર્વકાળે આ સત્પુરુષનો યોગ દુર્લભ હોવા છતાં એને માટે સુલભ છે. કૃપાળુ દેવી તો એટલા એટલા રહસ્યો, એટલા ભેદ આપ્યા છે. ટૂંકી દ્રષ્ટિથી વાંચીએ અને એકાદું વાક્ય પકડી લઈએ કે પ્રત્યક્ષ મળે તે જ થાય, અરે પણ આ કીધું છે, આ પુરુષે ઘણું કહ્યું છે. ખૂબ સમજવા જેવું છે, બહુ મજા આવે એવું છે. માર્ગ ટૂંકો થશે, સરળ થશે, સુગમ થશે, આની કોઈ કરુણાની સીમા નથી. આ સંસારની અંદર અનંતકાળથી છૂટવા પ્રયત્ન કરનાર સાચો ઈચ્છક આત્મા હશે તો આના માટે મોક્ષનો દાતા બીજો જ ગોતવા. એને લખ્યું છે કે તમારી યોગ્યતા હશે તો બીજો પુરુષ શોધવો નહીં પડે, એમ લખ્યું છે પત્રમાં ખંભાતના મુમુક્ષુઓને, કે તમે યોગ્યતા લાવશો અને યોગ્યતા જો આવશે તો તમારે પુરુષ શોધવો નહીં પડે. હું તમારી સમીપ જ છું એમ માનજો. અને આ કાળમાં પણ જેનું આ મુક્તિ થવાની હશે, કલ્યાણ થવાનું હશે, તો એ આમ થકી બેઠા જ છીએ અમે. સત્પુરુષનું યોગબળ જાગૃત છે, હાજરા હજુર છે. આપણે એની સાથેનું અનુસંધાન મેળવવાનું છે અને એ અનુસંધાન મેળવવા માટે આ જીવને મુમુક્ષુતા ઉત્પન્ન કરવી પડે. ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષુતા અને જ્ઞાનીનું ઓળખાણ એ છે. બસ એ મુમુક્ષુ જ્ઞાનીને, ઉત્તમ મુમુક્ષુ જ્ઞાનીને ઓળખી લે છે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. અને મહાત્માને ઓળખી લીધે તો શું લાભ થાય સાહેબ? મુમુક્ષુતા અમે ઉત્પન્ન કરી અને અમે મહાત્માને ઓળખી લીધા. જગતની અંદર હજારો અસંખ્ય લોકોની સાથે અમારે મળવાનું થાય છે, અમને હવે ખબર પડી ગઈ કે આ જ્ઞાની અને બાકીના બધા અજ્ઞાની. એટલે સુધી અમે પહોંચી ગયા. જ્ઞાનીને જે યથા યોગ્યપણે ઓળખે છે તે જ્ઞાની થાય છે, ક્રમે કરીને જ્ઞાની થાય છે. આ એનું પરિણામ. મુમુક્ષુતા ઉત્પન્ન થવાથી જ્ઞાનીનું ઓળખાણ થાય અને જ્ઞાનીનું જેને ઓળખાણ થાય, જે જ્ઞાનીને ઓળખે એ જ્ઞાની બને, અરિહંતને ઓળખે એ અરિહંત થાય, જીનને ઓળખે એ જીન થાય. આ જૈન ધર્મની આખી વાત. વિતરાગ દર્શનનો મહિમા તો જુઓ, કે તું એનો સેવક થા, તું એનો દાસ થા, એ વાત પતી ગઈ, ગયું. એવો જ થા જે પદને એ પામ્યા છે, એ જ પદને જો પદ તાકો વો પદ માકો. પ્રભુ તારા સ્વરૂપમાં ને મારા સ્વરૂપમાં કોઈ ભેદ નહીં. તે વ્યક્ત કર્યું, મારી પાસે અવ્યક્ત છે. તું પ્રગટ છો, હું અપ્રગટ છું. બસ તને ઓળખો, હું મારું પ્રગટ કરીશ. કેમ કે હવે મને તારામાં મારામાં ભેદ શું છે ખબર પડી ગઈ છે. જ્ઞાનીનું યથાર્થ ઓળખાણ થયું તો જીવ જ્ઞાની થાય. કેમ કે યથાર્થ થયું છે એટલે એને ખબર પડે કે હવે મારાની અંદર મલિનતા ક્યાં છે કાઢો, દોષ ક્યાં છે કાઢો, દુર્ગુણ ક્યાં છે કાઢો, અશુદ્ધિ ક્યાં છે કાઢો. શુદ્ધાત્મા હું જ છું, હું શુદ્ધ ચેતન આત્મા છું. જ્ઞાનીનો આજ ઓળખાણ થયું એટલે જ્ઞાનીના શુદ્ધ આત્મ સ્વરૂપને ઓળખો. કૃપાળુ દેવ 254માં કહ્યું છે કે એની અંતરંગ દશા અલૌકિક, અલૌકિક, અલૌકિક નહીં તો મહાત્માની અલૌકિક દશાની ઓળખી લે છે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે છે. એકવાર રોલ મોડેલ નજર સામે આવી ગયો તો એની અંદર શું ઉણપ છે એ તો આપણને આપણી તો ખબર પડે જ, કે એના પ્રમાણેમાં આપણે આટલી ખામી છે. બસ પછી તો નિશ્ચિત રૂપની અંદર ટાર્ગેટ ઓરિએન્ટેડ એફર્ટ શરૂ થાય કે મારે આ દોષ દૂર કરવાનો, મારે આ કરવાનો, કારણ કે રોલ મોડેલ સામે જ છે. સરસ મજાનો આદર્શ એક હોય, મોડેલ હોય, ચિત્ર હોય, અને પછી મારે એના ઉપર કરવાનું જોવું કે ક્યાં ક્યાં બે વચ્ચે ક્યાં તફાવત છે, એ તફાવત જ દૂર કરવાનો છે. પછી આંધળા ઘા મારવાના હોતા નથી. પછી તો નક્કી થઈ ગયું કે આટલું આ કરી નાખ એટલે એના જેવું થઈ ગયું. જ્ઞાનીને ઓળખવાનો લાભ જોયો, એનાથી પોતાનું સ્વરૂપ ઉપલબ્ધ થઈ જાય છે, માર્ગ ટૂંકો થઈ ગયો, જ્ઞાનીથી માર્ગ ટૂંકાય છે. ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષુતા અને જ્ઞાનીનું ઓળખાણ એ છે. જ્ઞાનીને જે યથા યોગ્યપણે ઓળખે છે, યથા યોગ્યપણે એટલે જ્ઞાનીનું અંતરંગ સ્વરૂપ, જ્ઞાનીનું દેહાતીત સ્વરૂપ, દેહ સ્વરૂપ નહીં. અને દેહાતીત સ્વરૂપ જ્ઞાની હોય કે ન હોય એક જ છે એનું દેહાતીત સ્વરૂપ. યથા યોગ્ય ઓળખે છે તે જ્ઞાની થાય છે. જો જાણવું ને ઓળખવાની અંદરનો તફાવત સમજી લઈએ, સત્પુરુષનો યોગ થાય છે પણ ઓળખાણ થતું નથી. આજ સુધી એને જ્ઞાનીનો યોગ થયો છે પણ ઓળખાણ થયું નથી. ઓળખાણ એની અંતરંગ દશાનું, એનું અંતરંગ સ્વરૂપ, એનું વાસ્તવિક સ્વરૂપ, આભાસી નહીં, આ ઓળખાણ છે. અલૌકિક સ્વરૂપ, દેહાતીત સ્વરૂપ, સાદા શબ્દોમાં કહીએ તો દેહાતીત, એનું બોધ સ્વરૂપ, એનું જ્ઞાન સ્વરૂપ, એનું ચૈતન્ય સ્વરૂપ એ ઓળખે છે તે જ્ઞાની થાય છે. કેમ કે એને ઓળખાણ થઈ ગયો મુક્ત જીવન શું છે. ક્રમે કરીને જ્ઞાની થાય છે. હવે ક્રમે કરીને એટલા માટે કે ઓળખો કે તરત જ નથી થતો, ઓળખો એટલે એને પોતાનું અવસ્થાનું ભાન થયું કે હવે હું ક્યાં અધૂરો છું, ક્યાં ઊણો છું. અને સ્વદોષનું દર્શન થયું કે તરત જ પુરુષાર્થની દિશા પકડાઈ ગઈ. સ્વદોષનું દર્શન થયું કે પુરુષાર્થની દિશા પકડાઈ ગઈ અને ટૂંકામાં ટૂંકો મારવી કે હવે તો આ દોષ આટલા આપણે મારે દૂર કરવા. એમ કે છે ક્રમે કરીને જ્ઞાની થાય છે. વિશેષ આગળ આના ઉપર જ એક ઉદાહરણ આપ્યું છે આનંદગંજીનું. જીન થઈ જીનને જે આરાધે તે સહી જીનવર હોવે રે, એની વિચારણા અવકાશે કરીશું. સત્પુરુષોની અબટ જગતનું કલ્યાણ કરો.